તારીખ 5/11/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1 તારીખ 5/11/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
આત્મપ્રાપ્તિ માટેની યથાર્થ ભૂમિકા કેવી હોય અથવા ધર્મ પ્રાપ્તિ માટેની યથાર્થ ભૂમિકા કેવી હોય એ વિષય સંબંધિત આ બોલ છે. કહ્યું કે પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો તે પણ ઉપર ઉપરથી ને અંતરના ઊંડાણથી એટલી વાત લીધી છે. વિચારનો વિષય ઇધર ઉધર થાય છે એટલે વિચારના વિષયમાં જેવું ઊંડાણ સમજે છે એવા ઊંડાણની વાત નથી. ભલે વિચાર સાથે છે તો પણ જે પોતાના ભાવોને બરાબર તપાસતો જાય છે, જો પોતાના ભાવોને તપાસતો નથી અને માત્ર વિચાર કરે છે તો એને કોઈ અંતરના ઊંડાણથી હિત કરવાનો પ્રકાર ચાલે છે પરિણામમાં એમ કહી શકાય નહીં. જેના પરિણામમાં પોતાના હિત અહિત વિષયની જાગૃતિ આવે છે એને તો બરાબર પોતાના સ્વલક્ષ્યપૂર્વક પોતાના હિત અહિતનો વિષય લક્ષ્યમાં રહે છે. પોતાનું લક્ષ્ય હોવાથી એ વિષય લક્ષ્યમાં રહે છે. જો એમ ન હોય, એમ ન થાય તો તત્વજ્ઞાનની પ્રવૃત્તિની બાહ્ય ક્રિયા અનેકવિધ પ્રકારે થાય છે. વાંચના પૂછના, વાંચવું પૂછવું, શ્રવણ કરવું, ચર્ચા કરવી અનેક પ્રકારે ચાલે, પણ એ ખરેખર જ્ઞાનની ક્રિયા છે એમ નથી. દેખાવ જરૂર જ્ઞાનની ક્રિયાનો છે પણ એ બાહ્ય ક્રિયા છે, જ્ઞાનની એ બાહ્ય ક્રિયા છે. અહીંયા જે જ્ઞાન પોતાની તપાસમાં ન રહે, પોતાના હિત અહિતના વિષયની જાગૃતિમાં ન રહે, એને ખરેખર પોતાનું હિત અંતરના ઊંડાણથી સાધવું છે એ વાત લાગુ પડતી નથી. કાલે થોડી ચર્ચા કરી હતી કે પોતાનું હિત સાધવાનો ઉપર ઉપરથી વિચાર, કલ્યાણ કરવાનો ઉપર ઉપરથી વિચાર તો અનેક વાર આવ્યો છે, અથવા પરલક્ષે લક્ષ્ય પરનું વિચિત્રતા એ છે કે હિત કરવું છે આત્માનું ને લક્ષ્ય રહે પરનું. તો પરલક્ષે જ્યારે આત્મહિતનો વિચાર આવે છે કે મારે કલ્યાણ કરવું છે પણ લક્ષ્ય આત્માનું નથી હોતું, ત્યારે જીવ બાહ્ય ક્રિયામાં અથવા બહિર્મુખ પરિણામની દિશામાં આગળ વધે છે અને ખૂબ ખૂબ આગળ વધે છે. જો જ્ઞાનની દિશામાં આગળ વધે છે તો શાસ્ત્રોના શાસ્ત્રો કંઠસ્થ થઈ જાય, અંગ પૂર્વનો સ્વાધ્યાય થઈ જાય એટલો બધો આગળ વધે છે. કસાયની મંદતામાં આગળ વધે છે તો સર્વસંગ પરિત્યાગ કરી નાખે, બધું જ ત્યાગે, બધું જ છોડે, અત્યંત કસાયની મંદતામાં આવે એટલું બધું કરે છે કે દેવાદિગતિને પ્રાપ્ત થાય એના પુણ્યના ફળમાં. તો પણ અહીંયા એને સ્વલક્ષે પ્રક્રિયા થાય છે કે પરલક્ષે થાય છે એના ઉપર એને અંતરનું ઊંડાણ છે કે ઉપર ઉપરની પ્રવૃત્તિ છે એમ નક્કી થાય છે. કોઈ પોતાનાનું બધું જ સમર્પણ કરે દેવગુરુ શાસ્ત્રને તો એની અર્પણતા કેટલી, કે પૂરેપૂરું એને અર્પણ કરી દીધું, સર્વસમર્પણ કર્યું, તો અંતરનું ઊંડાણ લાગુ પડે કે ન પડે, આ તો વિચારવા જેવું છે. કે એને પોતાનું આત્મહિતની વિષયની જાગૃતિ રહેતી હોય પ્રત્યેક ઉદયના પ્રસંગમાં, હું જ્ઞાનમય આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એવી જો એને જાગૃતિ રહેતી હોય તો એને કંઈક હિત સાધવાનું અંદરના ઊંડાણમાંથી ચાલે છે, અને નહીતર એ પણ ઉદય ક્રિયા થઈ જાય છે. બાહ્ય જ્ઞાનની ક્રિયા, શાસ્ત્ર વાંચનની સ્વાધ્યાયની ક્રિયા પણ ઉદય ક્રિયામાં જાય છે, અને ત્યાગની ક્રિયા પણ ઉદયની ક્રિયામાં જાય છે. કેમ કે ઉદય ભાવમાં એ બધું થાય છે. અહીંયા તો વિષયથી જુદો છે કે જે જીવ ઉદયથી પાછો વળે છે તે અંદરમાં જાય છે. ઉદયથી ભિન્ન પડવાનો વિષય છે. ઉદયમાં તો અનાદિથી જોડાઈ રહ્યો છે, તેના તે ઉદયમાં જોડાઈને ગમે તે કરે તે બધું ઉદયમાં જાય છે, ઉદય સાથે સંબંધ ધરાવે છે. ઉદયથી પાછો વળે છે કે કેમ એટલો સવાલ છે. એટલે હિત સાધવાને અને એ હિત સાધવામાં અંતરનું જ્ઞાન છે કે નહીં એને આત્માની પોતાની નિજ હિતની જાગૃતિ સાથે સીધો સંબંધ છે. જો જાગૃતિ નથી તો બધું પૂર્વકર્મને અનુસરીને, ઉદયને અનુસરીને થઈ રહ્યું છે, અને જેને જાગૃતિ છે એ ભિન્ન પડવાનો પ્રયત્ન કરે છે, જુદો પડવાનો પ્રયત્ન કરે છે. અને જ્યાં સુધી આત્મહિત ન સધાય, પ્રત્યક્ષ ધર્મની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એ કોઈ પણ પર્યાયને મહત્વ આપતો નથી, કોઈ પણ પોતાના ભાવને મહત્વ આપતો નથી. અને ધર્મ પ્રાપ્ત થાય તો પણ જેના લક્ષ્ય ધર્મ પ્રાપ્ત થયું છે, જે આત્મ સ્વરૂપની મહિમા અને મહત્તાથી ધર્મ પ્રાપ્ત થયો છે એની જ મહત્તા રહે છે. ધર્મ પ્રાપ્ત થયો એ પણ ગૌણ થાય છે. એ આ વિષયની યથાર્થતાનું સૂચક લક્ષણ છે. અને એમ ન હોય એને કોઈને કોઈ પોતાના પરિણામની અધિકાર આવ્યા વિના રહેતી નથી, મહત્તા આવી જાય છે. આવા પરિણામ થયા ને, આવા ભાવ કર્યા ને, આવા ભાવ કરું છું ને, આવા પરિણામ કરું છું ને, આમ તો કર્યું ને, આટલું તો કર્યું ને, એને આવ્યા વિના રહેતું નથી. કેમ કે પ્રગટ પર્યાય છે અને અનુભવ પ્રગટ પર્યાયનો થાય છે. દ્રવ્ય જોતો નથી એટલે એ ઉપર એનું લક્ષ્ય નથી, ત્યાં એની દ્રષ્ટિ જતી નથી, નજર જતી નથી. અને જેને ખરેખરી લગ્નિ લાગી તેની આત્મલગ્નિ જ તેનો માર્ગ કરી દેશે. જેને સ્વરૂપ પ્રાપ્તિની અંદરમાં લગ્ન લાગી છે એ જીવ ભૂલો નહીં પડે એમ કહે છે. બહુ ભૂમિકાના વિષયની કિંમત ન કરી શકાય એવી આ બધી વાતો છે. નહીતર અનાદિનો અજાણ્યો જીવ ક્યાંય ને ક્યાંય એને ગૂથું ખાધું છે, અને ગૂથું ખાધું છે એટલે રખડ્યો છે એ વાત નક્કી છે. અત્યારે અહીંયા છે એનો અર્થ શું છે કે એણે ધર્મના ક્ષેત્રમાં અનેક વાર ઝંપલાયું છે, એ દિશામાં એ ગયો છે, નથી ગયો એવું નથી, પણ એણે ગોથું ખાધું છે, ક્યાંક ને ક્યાંક ગોથું ખાધું છે. અને અજાણ્યો જીવ ગોથું ખાય તો એ સંભવિત વસ્તુ છે, અસંભવિત તો નથી. તો જે જીવ ગોથું ખાવાની સંભવિત પરિસ્થિતિમાં છે એને એ મૂંઝવણ થાય કે કદાચ આપણે ભૂલ કરી બેસવું તો ભૂલ થશે, તો સાચો માર્ગ સાચા રસ્તે જવા માટેનો ક્યાંક અટકવાનું થશે, તો અટવાઈ જશું, તો ગોથું ખાઈ જશું. તો એને એમ કહે છે કે તું કદી ગોથું ન ખાય એવી પરિસ્થિતિ છે ખરી. જે સ્થિતિમાં હજી તને માર્ગ પ્રાપ્ત નથી થયો એવી સ્થિતિમાં પણ એક એવી સ્થિતિ છે કે એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની હોય તો એ ગૂથું ન ખાય, એ લગ્ની એને માર્ગ કરી દેશે. આગળ ચાલવા માટે જેટલી આડશ હશે, પ્રતિબંધક ભાવો હશે, અવરોધક ભાવો હશે. સંયોગ તો પ્રતિબંધ કરતા નથી, સંયોગ અવરોધન કરતા નથી. કોઈ પણ હાલત હોય, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, એ તો જીવને મૂંઝાવવાની જરૂર જ નથી, જરા પણ મૂંઝાવવાની જરૂર નથી. પણ પોતાના ભાવનો મુખ્યપણે પ્રતિબંધ છે, અને ભાવમાં પણ દર્શન મોહનો પ્રતિબંધ છે. જો દર્શન મોહના દ્રષ્ટિકોણથી વિચારીએ તો જે જીવને આત્મ પ્રાપ્તિની ખરેખરી લગ્ની લાગી હોય એનો દર્શન મોહ અતિવ મંદ થાય છે. એટલો બધો મંદ થાય છે કે તૂટવાની તૈયારીમાં આવે છે, એટલો બધો મંદ થાય છે દર્શન મોહના દ્રષ્ટિકોણથી વિચારીએ. જીવનો મોટામાં મોટો ભાવ દુશ્મન હોય તો આ દર્શન મોહ છે. પંચાધ્યાયીના શાસ્ત્ર કરતા કોઈ છે અજાણ્યા જે કોઈ છે દિગંબર સંત છે, એને તો દર્શન મોહનું બીજું નામ આપ્યું છે અનુભવની અંદર આવરણ કરે, સ્વાનુભૂતિ આવરણ ભાવ કયો છે એને. સ્વાનુભૂતિને આવરણ કરનારો ભાવ, સ્વાનુભૂતિ આવરણ એવું નામ આપ્યું છે. જ્ઞાન પ્રધાન નામ આપ્યું છે, અનુભવ પ્રધાન નામ આપ્યું છે કે તારે તારો અનુભવ કરવો હોય એમાં તને કોણ રોકે છે, કે તારો ભાવ એની અંદર આવરિત તને આવરિત કરીને રોકી લે છે. એને એને મારનાર, એને હઠાવનાર, એને દાબી દેનાર ખરેખર તો પેલા તો ઉપશમ થાય છે ને, દર્શન મોહનું પેલા ઉપશમ થાય છે પ્રથમમાં પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિને. તો એને દાબી દેનાર, એના એ બળ એવું છે એનું કે અનાદિથી જીવ એની પાસે આવ્યો છે. પછી તો જેટલા વિકાર છે એમાંથી પાંગરેલા છે દર્શન મોહની હૈયાતીને લઈને. વ્યામોહ છે બ્રહ્મ વિભ્રમમાંથી કલ્પનાઓથી છે, સુખ દુઃખની અને સુખ દુઃખની કલ્પનાઓમાંથી જીવના પરિણામ ક્યાં જીવને કેટલા નીચા સ્તરે ગયા છે એની કોઈ હદ નથી રહી. એ મૂળભૂત જે દર્શન મોહ છે એ અહીંયા દબાય છે. જ્યારે જીવને ખરેખરી આત્મ પ્રાપ્તિની લગ્ની લાગે છે ત્યારે તેથી એમ કહ્યું કે આત્મલગ્ની જ તેનો માર્ગ કરી દેશે. માર્ગમાં તો બહુ ટૂંકી વાત છે કે જ્ઞાન જ્ઞાનને ભેદે, એટલો જ માર્ગ છે જ્ઞાનને સૂઝવા માટે. જ્ઞાનને શોધવા માટે તો જ્ઞાન જ્ઞાનને વેદે પોતે પોતાને વેદે એટલો જ માર્ગ છે. જ્ઞાન અન્યને વેદવાનું બંધ કરીને પોતાને જ વેદતું થાય એ જ એનું સ્વસન્મુખપણું છે અને એ જ એનું અંતર્મુખપણું છે. એવો જે અંતર્મુખનો માર્ગ એ જ્ઞાનને પોતાને જ સૂજે ક્યારે કે એને પોતાના સ્વાનુભવની પોતાની આત્મપ્રાપ્તિની ખરેખરી લગ્ની ઉત્પન્ન થાય ત્યારે ત્યારે પોતે વેદનને પકડવા સુધીની પહોંચમાં આવે છે. ત્યાં સુધી એને એ પહોંચવાતી નથી. ભલે અનુભવ વિષયક શાસ્ત્રો કડકડાટ પાણીના પૂરની જેમ વાત કરે અધ્યાત્મ શાસ્ત્રોની, પણ અનુભવ બીજી ચીજ છે અને વાત બીજી ચીજ છે. સ્વાભાવિક જ છે. જ્યારે એક કામની તીવ્ર લગ્ની લાગે ત્યારે એના પ્રતિપક્ષમાં ઉલટા પ્રકારના કાર્યોમાં અણગમો થાય, કંટાળો લાગે એ સહજ જ છે. પહેલા બોલમાં જે વાત લીધી છે ત્યાં આ વાત અધ્યાર છે કે જેને આત્મલગ્ની લાગણી છે એને ક્યાંય ગમતું ન હોય તો એણે ઉપયોગને પલટાવીને આત્મામાં લગાવી દેવો. એટલે એ તો સાથે સાથે છે. એનું બીજું પડખું એ છે કે જેને એક કાર્ય તીવ્રપણે કરવું, જગતમાં અંદર શું છે, આ પૈસા પાછળ ગાંડા થાય છે, મુંબઈમાં જોવા હોય તો ઘણા જોવાના મળે, કાંઈ એક જ કામ બીજું કામ નહીં. કે મુંબઈમાં રહ્યો છો, મોટસોક કરો છો, તો ના, એ મોટસોક કરવાનું કામ બીજાનું, અમે તો અત્યારે એક જ કામ પાછળ છે, જોવા મળે છે. અમેરિકામાં જાઓ તો એથી વધારે મળે કે ત્યાં તો કે ઘરના કોઈ સભ્યોએ પૈસા કમાવાના કામમાં ન રોકાવવું એવું બને જ નહીં. પુખ્ત ઉંમરનો થયો એટલે એને પૈસા કમાવામાં લાગવું જ પડે. કરોડપતિ અબજપતિનો દીકરો હોય તો આરામ કરવો એ ત્યાં સિદ્ધાંત જ નથી. અહીંયા વાતાવરણ જ એ જાતનું નથી, આ જ જાતનું વાતાવરણ છે. મોરશોક પછી બધું, પછી પહેલાં પૈસા મેળવો, આ એક જ વાત છે. એની ધૂન લાગે છે ત્યાં બધું સુકાઈ જાય છે, બધું દુર્લક્ષ થઈ જાય છે. સુકાઈ જાય છે એટલે બધું દુર્લક્ષ થઈ જાય છે. અને જ્યાં એનો અર્થ એ છે કે જીવને ત્યાં હિત ભાસ્યું છે, એનાથી લાભ, એનાથી હિત એમ ભાસ્યું છે તો પૂરેપૂરો ત્યાં ઝુકાવે છે અને સુખચેનના જે સાધનો છે એને ગૌણ કરે છે. એક કલ્પિત સુખના કારણ પાછળ ખરેખરું એનું બીજું કલ્પિત સુખે છોડી દે છે. સાચું સુખ તો ક્યાંય છે નહીં, તો બીજું કલ્પિત સુખથી પણ ઉપેક્ષા કરે છે. કરે છે કે નથી કરતું? તો અહીંયા તો જેને સાચું સુખ, નિરાકુળ સુખની પાછળ જેની દોડ છે એને તો કલ્પિત સુખ છે, એ દુઃખરૂપ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એવી માર્ગ શું કરવા લગ્ની કરી દે છે કે ત્યાં ભૂમિકા, તે ભૂમિકામાં જ્ઞાન નિર્મળ થાય છે, દર્શનો મંદ થતા ભૂમિકામાં ભૂમિકાને યોગ્ય જ્ઞાનની નિર્મળતા થાય છે ત્યારે એને સૂજે છે કે આ જેટલા પરિણામ સ્વભાવને છોડીને જેટલા પરિણામ છે એ બધા દુઃખમય પરિણામ છે, વિકલ્પ માત્રમાં દુઃખ છે, તમામ શુભાશુભ રાગમાં દુઃખ છે. એ દુઃખ એને લાગવાનું શરૂ થાય છે, દુઃખ ભાસે છે, એનો અર્થ કે દુઃખ લાગવાનું એને શરૂ થઈ જાય છે. બસ જ્યાં જીવને દુઃખ લાગે ત્યાં એને ન ગમે એ સ્વાભાવિક વાત છે. એ તો જીવના સ્વભાવની વાત છે કે જીવને દુઃખ તો જોઈતું નથી. એટલે જીવ રોકાય છે અન્ય પરિણામમાં, અન્ય પરિણામ દુઃખરૂપ છે. જેને અન્ય પરિણામ દુઃખરૂપ લાગ્યા એવી સ્થિતિ થઈ પૂર્વ ભૂમિકામાં, આ યથાર્થ ભૂમિકાનો વિષય છે, એને એ ભૂમિકાની અંદર રોકાવાનું કયું કારણ રહ્યું? દુઃખથી તો હટવાનો છે, દુઃખમાં રોકાવાનો ક્યાં છે? રોકાય છે તો તે જીવ રોકાય છે કે જ્યાં જેને ગમે છે, જ્યાં જેને સુહાય છે, જ્યાં જેને સારું લાગે છે ત્યાં રોકાય છે. જે ઈષ્ટ માને છે, ઠીક માને છે, અહીંયા રોકાય છે. આને ઠીક માનવાનું કારણ ચાલ્યું ગયું એટલે એને માર્ગમાં પ્રતિબંધક અથવા માર્ગમાં રોકાવાના કારણો, એ કારણ એ જીવ માટે નથી રહેતા. ઓઘે કરે એટલે ઓળખાણ નથી હોય આત્મિક સુખ ની, તો એક વાત તો નક્કી કરે કે આ એક જ કરવા જેવું છે, બીજું કઈ કરવા જેવું નથી. તો આગળ બોલાવે છે કે ભવ ભ્રમણ ચાલુ રહે તેવા ભાવોમાં આ મનુષ્ય ભવ વ્યતીત થવા દેવા યોગ્ય નથી. ભવ ભ્રમણ શેનાથી ચાલુ રહે છે? કે જેને દર્શન મોહ અથવા મિથ્યાત્મ મળતું નથી એને ભવ ભ્રમણ ચાલુ રહે છે. તો એ દર્શન મોહ ને મિથ્યાત્મ ચાલુ રહી જાય, સાજું રહી જાય, એવું ને એવું રહી જાય અને એનો ભાવ પૂરો થઈ જાય તો એ ભાવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવોમાં એનો ભાવ વ્યતીત થઈ ગયો, પૂરો થઈ ગયો. એટલે એને એ ખ્યાલ હોવો જોઈએ કે અનિશ્ચિત એવું જે આયુષનો કોઈ નિયમ નથી આ કાળની અંદર, કે આટલા તો સિક્યોર. જેમ કોઈ દેવલોકમાં જાય તો કે પહેલા દેવલોકમાં જાય તો કે 10,000 વર્ષ તો ઓછામાં ઓછા અહીંયા રહેવાનું છે. જે દેવલોકમાં જાય એની જે ઓછામાં ઓછી આયુષની સંખ્યા છે એ પહેલા તો ત્યાં દેહ ત્યાગ થતો નથી, ભવનો ત્યાગ થતો નથી. અહીંયા એવું નથી, અહીંયા તો અપર્યાપ્તિ કાળમાં પણ આયુષ પૂરું થાય છે એવું બને છે. અપર્યાપ્તિ એટલે માતાના ગર્ભમાં આવે અને ઇન્દ્રિયોની રચના સૂક્ષ્મપણે પરમાણુની થાય, 5 ઇન્દ્રિય, 6ઠું મન, 5 શ્વાસ, એનો અંતર્મૂર્તનો એનો પર્યાપ્તિનો કાળ છે. અંતર્મૂર્તમાં એ બધું ગોઠવાઈ જાય પરમાણુ, એ પહેલાં કેટલાક તો છૂટી જાય છે. એટલું ટૂંકું આયુષ પૂર્વે બાંધ્યું હોય મનુષ્ય ભાવનું, કોઈ પર્યાપ્તમાં છૂટી જાય, કોઈ ગર્ભમાં આયુષ પૂરું કરે છે, કોઈ જન્મીને તરત પૂરું કરે છે, કોઈ બાળવનમાં, કોઈ યુવાન વયમાં, કોઈ ગમે તે વયમાં. જો આ પરિસ્થિતિ છે અહીંયા કે આયુષનો કાળ અનિશ્ચિત છે તો પછી એને કાંઈ ભરોસો રાખવાનો રહેતો નથી કે કેટલું કામ પતાવીને પછી આ કરીએ. એ વાત એને ખરેખર એ વાત ઉપર એને મદાર રાખવો નહીં જોઈએ કે આટલું કામ થાય પછી આપણે આત્મહિત બાજુ વળીએ. પહેલાં થોડુંક આટલું કામ થાય પછી આત્મહિત બાજુ વળીએ. સુગાનીજી તો ત્યાં સુધી કહેતા, કેમ કે એમના પરિચયમાં સોનગઢની અંદર તો નિવૃત્તિ લીધેલ મુમુક્ષુઓ પરિચયમાં આવતા હતા. તો એ તો ત્યાં સુધી કહેતા કે પહેલાં થોડુંક વાંચી લઉં ને પહેલાં થોડુંક સમજી લઉં પછી પ્રયત્નને પુરુષાર્થ કરીશ એમ પણ નહીં. જગતના કાર્યો કરી લઉં, દીકરા દીકરીને પરણાવી લઉં કે આટલો વેપાર ધંધો પૂરો કરી લઉં, આ દિવાળીનું સર્વૈયું કાઢ્યા પછીની વાત એ તો પ્રશ્ન નથી. પણ આટલું વાંચી લઉં ને આટલું સમજી લઉં, પહેલાં સમજી લઉં, પહેલાં સ્પષ્ટીકરણ માગી લઉં નાની પાસેથી જઈને, પહેલાં બરાબર સ્પષ્ટ મને થઈ જાય પછી હું જરા પ્રયત્નમાં લાગું, એટલું નહીં. જ્યાં એને લગ્નનો વિષય છે ત્યાં તો આ જ સમયથી, જ્યારથી આ વિષય એને હિતકર છે એવું ઓઘે પણ સમજાણું છે ત્યારથી જ એની પૂરેપૂરી મહત્તા, ત્યારથી જ એની લગ્ન આમ છે. એમાં અત્યારની જ વર્તમાનથી જ વાત છે, કોઈ એક પછી પછીની વાત નથી. પછી વાળાનું લક્ષણ બીજું છે, જ્ઞાનીઓએ એને અરુચિનું લક્ષણ બાંધ્યું છે. જેને પછી કરીશ એવો અભિપ્રાય રહે છે એને આ કાર્ય કરવાની રુચિ જ નથી, અરુચિ થઈ છે એવું લક્ષણ બાંધ્યું છે, એની નાળનો ધબકારો પારખ્યો છે જ્ઞાની. પણ કરીશ એમ તો કે છે, પછી કરીશ કેમ કે છે, એમાં અરુચિ કેમ, ન કરવાનું કે તો અરુચિ તમે કયો, પણ જે પછી પણ કરવાનું તો કે છે ને, ખોટી વાત છે. એની વાત સાચી નથી, એને ખબર નથી કે એની રુચિ ક્યાં કામ કરે છે. એટલે તીવ્ર લગ્નિના કાળમાં ક્ષોભસમ અલ્પ હોય તો પણ, હું એવો દ્રષ્ટાંત પકડી કે અલ્પમાં અલ્પ ક્ષોભસમ વાળા જીવને પણ જ્ઞાનની નિર્મળતા, સમજણની નિર્મળતા એવી થાય છે કે એને જ્ઞાન જ્ઞાનને વેદે એવો જે અંતર્મુખ થવાનો માર્ગ, એ માર્ગને પકડાઈ જાય છે. એ માર્ગ એ બરાબર એના પાસનમાં આવી જાય છે. અને એનો અર્થ એ થયો કે એની લગ્નીએ એને અંદરમાં માર્ગ કરી દીધો છે. માર્ગ નહીં હોવામાં પ્રતિબંધક કારણો ટળ્યા છે, દર્શનનો મંદ થયો છે, શુભાશુભમાં દુઃખ લાગવા માંડ્યું છે, વિકલ્પ માત્રમાં દુઃખ લાગવા માંડ્યું છે, અને એને જ્ઞાન લક્ષણ ઉપરથી નિરાકુળ સ્વભાવ, સુખનો સાગર, અનંત સુખમય સ્વભાવ, એ સ્વભાવ આવો છે એમ ભાસે છે. ભાસે છે એટલે એને એ બાજુ જવાનો માર્ગ છે એ સ્પષ્ટ થઈ જાય છે, માર્ગ છે એને મળી જાય છે. વાત પુરુષાર્થ કરે એટલી જ બાકી રહી છે, જેટલો પુરુષાર્થ કરે એટલો એ અનુભવની નજીક જાય છે, થોડો કરે તો મોડું થાય, જોરથી પુરુષાર્થ આવે તો અલ્પકાળમાં થાય, પણ એનું કાર્ય લગ્નિવાળાને થાય છે અને બીજાને થતું નથી. તપાસવા જેવો વિષય એ છે, જે જીવોને આત્મલક્ષ છે, સ્વલક્ષ છે, એને તપાસવા જેવો વિષય તો એ છે કે સવારથી સાંજ સુધી દિવસ પૂરો થઈ જાય છે, લગ્ન ચાલે છે કે નહીં, આત્મપ્રાપ્તિની લગ્ન વર્તે છે કે નહીં, આ તપાસ લેવાનો વિષય છે. માત્ર સમજણ કરી લેવાનો વિષય નથી કે ઠીક છે, લગ્ન લાગ્યું હોય એને પ્રાપ્તિ થાય, ને ન લગ્ન લાગ્યું હોય એને પ્રાપ્તિ ન થાય. આ વાત તો સમજાય એવી છે ને, સમજાય ગઈ આપણને, સમજાય એવી છે માટે સમજાય ગઈ. એમ સમજી, એને સમજી નથી આ વાતને, પણ સમજવાનો ડોળ કરીને પડતી મૂકી છે. સમજવાનો આડંબર જરૂર થયો છે, પણ વાત એને પડતી મૂકી દીધી છે. એવી રીતે આ વાત સમજવા જેવી નથી, એ ઊંધી રીત છે, ઊંધી રીત છે. તેની આત્મલગ્ની જ તેનો માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગ્ની લાગે અને અંદરમાં માર્ગ ન થાય એમ બને જ નહીં. આ એક પોતાના સ્વાનુભવથી પ્રસિદ્ધ કરેલી, સ્વાનુભવથી કહેલી વાત છે, કે જેને પોતાના આત્માની ખરેખરી લગ્ની લાગે, એ લગ્નિના કાળના અનુભવના અનુભવને તપાસીને એમ કહે છે, ભૂતકાળને જોઈને એમ કહે છે કે જો લગ્નિ લાગે ને અંદરમાં માર્ગ ન થાય, ત્રણ કાળમાં એવું કોઈના માટે બનવાનું નથી, બન્યું નથી, બનતું નથી અત્યારે, ગેરેન્ટેડ વાત છે. પોતાના સ્વાનુભવથી આ વિષયમાં જે જીવનો સ્વભાવ છે એ જીવ સ્વભાવને પકડીને આ વાત છે. સ્વભાવ ત્રણેય કાળે ન ફરે એવી ચીજ છે, એક પરમ સત્ય છે, એક અડગ સત્ય છે, અવિચળ સત્ય છે, કે જે સત્યમાં ચલાયમાન પણ થતું નથી. સ્વભાવ છે એવી ચીજ છે, અનંત ગુણાત્મક, એનો આ એક ગુણ છે. કેવો ગુણ છે? કે જો જીવને આત્માની લગ્નિ લાગે ને એને અંદરમાં માર્ગ મળે નહીં, પૂતોનું ભવિષ્યથી કોઈ દિવસ બની શકતું નથી. એમ પોતાના સ્વાનુભવથી કહે છે કે આમ જ બને છે. એ સ્વાનુભવ પોતાનો અનંત જીવોના માટે આ વાત નિશ્ચિત કરીને કહે છે. બરાબર, કે આ તો સિદ્ધાંત હાથમાં આવી ગયો પોતાના સ્વાનુભવથી. આ વિષયક સિદ્ધાંત હાથમાં આવી ગયો અને એક આ જીવ, આ સર્વજીવ માટે આ કાળે નહીં, સર્વજીવ માટે સર્વકાળે આ જ સિદ્ધાંત છે, ત્રણેય કાળે આ સિદ્ધાંત છે. એમ ત્રણ કાળ અને ત્રણ લોકના સર્વજીવ માટે એક પોતાનો સ્વાનુભવ કેટલું કામ કરે છે. કેમ આત્મામાંથી શાસ્ત્રો નીકળ્યા છે એનો આ પુરાવો છે. શાસ્ત્રો ક્યાંથી નીકળ્યા છે? આત્મામાંથી નીકળ્યા છે. તો એ આવી રીતે નીકળ્યા છે કે જે જે અનુભવ થયો આરાધક જીવોને, સાધક જીવોને, એ વાત એ કહેતા ગયા કે અમને આમ થયું છે. કોઈ પણ જીવને આમ જ થઈ શકે. માર્ગ બે હોય નહીં, પરમાર્થનો ત્રણેય કાળે એક જ માર્ગ હોય. તો એ કહ્યું કે આત્માની ખરેખરી લગ્ની લાગે અને અંદરમાં માર્ગ થાય, માર્ગ ન થાય એમ બને જ નહીં. એ વાત કોઈ દિવસ બની નથી, બનવાની નથી, બનતી નથી. વાત એટલી છે કે આ જીવને લગ્ન લાગી છે કે નહીં. ગમે તે શુભમાં અથવા અશુભમાં એ લગ્નથી લાગેલો છે, એ નિર્વિવાદ વિષય છે. એની અંદર બીજી કોઈ પોલ ચાલે એવું નથી કે કોઈને અહીંયા થાબડ ભાણા કરી શકાય એવું નથી કે નાના તમે ઘણા શાસ્ત્રો વાંચો છો માટે તમને લગ્ની છે, તમે નિવૃત્ત થઈ ગયા છો માટે લગ્ની છે, અથવા તમે આટલું સમર્પણ કર્યું છે માટે તમને લગ્ની છે, એ વાત અહીંયા કામ આવે એવું નથી. હા તો એ તો ચાલે છે. શાસ્ત્ર વાંચન તો ચાલે છે. કોણ શાસ્ત્ર આપણા સમાજમાં શાસ્ત્ર વાંચન મુમુક્ષુઓ નથી કરતા એ તો પ્રશ્ન નથી. કોઈની ચર્ચા કરવી નથી સંપ્રદાયમાં રહેલા જીવોની. આપણા મુમુક્ષુ સમુદાયમાં તો શાસ્ત્ર વાંચન પ્રમુખ બાહ્ય ક્રિયા છે, મુખ્ય બાહ્ય ક્રિયા છે. બીજી બાહ્ય ક્રિયા ઓછી છે આપણે, અને આ બાહ્ય ક્રિયા વિશેષ છે. હવે વાત છે અંતરંગ ક્રિયાની. કે શાસ્ત્ર વાંચે ત્યારે તો હું જ્ઞાયક છું એમ વિચાર કરે, પછી ઉદયના પ્રસંગોમાં જાય ત્યારે એ વાત રહી જાય અધર. અને કાં તો એ વિચાર અહીંયા જ વિચારીને અહીંયા જ પડતો મૂકીને જાણે પગથી ઉતરતો હોય સ્વાધ્યાય મંદિરનું, એના જેવી પરિસ્થિતિ થતી હોય. એને તો એમ કહે છે કે તને કદાચ વિચાર આવતો હોય ઉદયના. એવું પણ બને કે ઘરે પણ શાસ્ત્ર સ્વાધ્યાય વિશેષ કરતા હોય, ઉદયના પ્રસંગમાં પણ આત્માનો જ્ઞાયકનો વિચાર આવતો હોય, એવું પણ બનતું હોય ઉદયના પ્રસંગોના કાળે. તો પણ અહીંયા એમ કહે છે કે એક જીવનો એવો સ્વભાવ છે કે જેટલો લાભ મોટો એટલો એનો તે લાભ સંબંધિત રસ છે એની માત્રા તીવ્ર થાય. તો અહીંયા તારા રસની માત્રા અલ્પ છે. ક્યારેક ક્યારેક વિચાર આવે છે, નથી આવતો એને જવા દો. એક ક્યારેક આત્માનો વિચાર આવે છે, ક્યારેક વાંચીએ છીએ, ક્યારેક વિચારીએ છીએ, પણ કામ થતું નથી. વર્ષોના વાણા વીતી ગયા, એક વર્ષ, બે વર્ષ, દસ વર્ષ, પાંચ વર્ષ, પચીસ વર્ષ, કામ થતું નથી. એનો અર્થ એ છે કે તને આ લાભ વાસ્તવિકપણે કેટલો ને કેવો છે એ તને સમજાયું નથી, સમજાયું હોય તો એના 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 અનુપાતમાં, એના સપ્રમાણમાં એ સંબંધિત રસ ઉત્પન્ન થયા વગર રહી શકે જ નહીં. એક સાથે દસ પેઢીનું હાજું થાય એટલી કમાણી થાય એવો મોકો આવે તો કેટલા કામ પડતા મૂકીને એ કામે લાગે? હે, બધા કામ પડતા મૂકી દે. ખાવાનું, પીવાનું, દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, કોઈનું મરણ થયું હોય, ગમે તેવો માંદો હોય તો એ બધું દુર્લક્ષ કરી નાખે. માંદો હોય, અશક્તો હોય, વેદના હોય, પીડા હોય, વ્યાધિ હોય, બધું છોડી દે, દુર્લક્ષ લક્ષ માંથી છોડી દે છે. એક જગ્યાએ કેટલો કોન્સન્ટ્રેટ થાય છે, થાય છે કે ન થાય? જો મોટો લાભ છે ત્યાં એનો રસ ઉત્પન્ન થતો રોકી શકાતો નથી. પરિસ્થિતિ વૈજ્ઞાનિક પરિસ્થિતિ આ છે, આ તો જીવનું સાયન્સ છે કે એનો ઉત્પન્ન થતો રસ રોકી જ ન શકાય. હવે અહીંયા પ્રશ્ન પૂછે છે કે કેમ મને રસ ઉત્પન્ન થતો નથી, મને કેમ લગ્ન લાગતી નથી, કે તું આ વિષયમાં સમજો છું? પહેલા એ વાત કર, ત્યાં દસ પેઢીનું સાજું થાય છે, તારા અહીંયા અનંત ભવનું સાજું થાય છે. બોલો, માત્ર દસ ભવનું નહીં, આગામી અનંત 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 કાળ, સાદી અનંત કાળ, સમાધિ સુખમાં અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત. અને ચાર ગતિમાંથી એક ગતિની આધિ વ્યાધિ ઉપાધિનું કોઈ દુઃખ નહીં. અરે, તે પૂર્વે અજ્ઞાન ભાવે પાપ કર્યા હોય, આકરા કર્મ બાંધ્યા હોય, એના ફળમાંથી તારી મુક્તિ જા. મનુષ્યનિક રાજા વગેરે ગયા પણ એ ફળમાંથી મુક્ત છે ખરેખર. બાહ્ય દ્રષ્ટિ એમ કહેવાય કે એ ફળ ભોગવે છે, એની 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 અંતરદ્રષ્ટિથી જોઈએ તો ભિન્ન પડેલા છે. એ ઉદયમાન ફળને ભોગવતા નથી, ભોગવ્યા વિના એ સમય પૂરો થાય છે. ભોગવ્યા વિના કેમ? કે એનાથી ભિન્ન પોતાનો અનુભવ કરે છે, આનંદ સુખને અને આત્માને ભોગવે છે, સંયોગને ભોગવતા નથી, ઉદયને ભોગવતા નથી. આટલી માર્ગની સુંદરતા છે કે પૂર્વે કરેલી ભૂલ એને તારે ભોગવવી નહીં, એની માફી તને, તારા પુરુષાર્થથી તું નથી ભોગવતો અને ભવિષ્યમાં તો એ કાર્ય થતું નથી. તો એના પ્રમાણમાં એનો રસ એની લગ્ન આવ્યા વિના અને રોકી રોકી શકાય જ નહીં. કેમ થતી નથી એ પ્રશ્ન નથી, કેમ નથી થતી એ જ્ઞાનીનો પ્રશ્ન છે. જો આવો લાભ હોય તો આવો રસ ને આવી લગ્ન ઉત્પન્ન ન થાય એવું બનતું જ નથી, તો એ પ્રશ્ન કરી શકે છે કે તો પછી કેમ ન બની શકે? અહીંયા તું પૂછે છો આ કેમ થાય, આ ઉલટી સુતી સ્થિતિ છે. કહે છે કે એમ બને જ નહીં, કોઈ કાળે બને નહીં, ફક્ત એને આત્માની લગ્ન લાગવી જોઈએ. લગ્ન લાગવી જોઈએ એટલે એમાં હિત કેટલું છે અને નહીતર અહિત કેટલું છે એને સમજાવવું જોઈએ. આ જાય છે ને હિલ સ્ટેશન, જ્યાં જ્યાં મોટા મોટા પહાડો છે ત્યાં ફરવાના સ્થળો છે, એને બધા પોઈન્ટ કહેવા, પોઈન્ટ એટલે એનો છેલ્લો ભાગ, પછી નીચે ખીણ હોય. હવે એક છેલ્લો ભાગ એવો છે કે જો ત્યાંથી પડે તો માણસ ખીણમાં જાય, તો ત્યાં એને કેટલી સાવચેતી રાખવાની રહે કે જરા પણ એક ડગલું પણ હવે આગળ વધાય નહીં, ને આગળ વધે તો નીચે કાંઈ પત્તો લાગે એવો નથી, એટલું ઊંડી ખીણ હોય છે. એમ ખરેખર જો જીવ આ દાવ ચૂકી ગયો તો ભવભ્રમણની ખીણ બહુ ઊંડી છે. પેલી ખીણને તો તળિયું છે, કદાચ મળદું હાથમાં આવે, અહીંયા તો પત્તો જ ખાય એવું નથી. ચાર ગતિમાં એટલા બધા ભવભ્રમણના પ્રકારો પછી ઊભા થઈ જાય છે કે જે અહીંયા આ વાત સામે આવી તોય ભવભ્રમણને ન રોકી શક્યો, પછી ક્યારે રોકવાનો હતો? પ્રશ્ન જ નથી એનો. એટલે એક વાર તો એને ભવનું બીજ બાળી નાખવું જોઈએ, પછી અલ્પ કાળ છે, પછી લાંબો કાળ નથી. આત્માની લગ્ન લાગવી જોઈએ, તેની પાછળ લાગવું જોઈએ, આ જે જોઈએ જોઈએ છે એ આ જ બોલની અંદર કોઈ પ્રેરણા છે અથવા માર્ગદર્શન છે કે આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ. પણ એ સહજ સમજણથી થવું જોઈએ, સમજણપૂર્વક એને સહજ થવું જોઈએ. એનો આધાર એની સમજણ હોવી જોઈએ, હિત અહિત વિષયક. એની પાછળ લાગવું જોઈએ, અથવા જેને આમ સમજાય છે એ પાછળ લાગે જ છે, લાગી જ જાય છે, પાછળ જ લાગી જાય છે, એને બધા કાર્યો ગૌણ થઈ જાય છે, ન થાય એવું બનતું નથી. અથવા તો એને એક બહારના કાર્યોની જે સાવધાની છે એમાં એક સમાધાન આવી જાય છે. શું છે આ જીવને સંયોગની જે સાવધાની છે એ પરની સાવધાની એને બહાર ને બહાર રોકી રાખે છે, અંતર્મુખ થવા દેતી નથી. એ સાવધાની છૂટવા પાછળ એને વિજ્ઞાન સમજાય જાય છે, વસ્તુ સ્થિતિ સમજાય જાય છે કે કોઈ જીવ ગમે તેટલો સાવધ રહે કે બેસાવધ રહે, અસાવધ રહે, જે કાંઈ સંયોગ છે એ પૂર્વ કર્મ અનુસાર ઉત્પન્ન થાય છે, આવે છે, જાય છે, જે કાંઈ થાય છે એમાં વર્તમાન ભાવ ગમે તે પ્રકારનો હોય એને નિમિત્તપણું લાગુ પડે છે, ન હોય તો કાંઈ સવાલ નથી. પૂર્વકર્મ અનુસાર જ બહારના પ્રસંગો ઉત્પન્ન થાય છે, બીજો એમાં કોઈ ઉપાય હોતો નથી. વર્તમાન પ્રયત્ન અનુસાર સંયોગોની ઉત્પત્તિ છે એ વાત બિલકુલ ખોટી છે. વર્તમાન પુરુષાર્થ અકિંચિતકર છે એની અંદર, અથવા એનો ઊંધો પુરુષાર્થ છે જે સંયોગ પ્રતિ જાય છે, આત્માનું અહિત કરનારો, નવા કર્મને બાંધનારો પુરુષાર્થ છે. એટલે એની સાવધાની અંદરથી છૂટી જાય કે એને એમાં જાગૃતિ રાખવાની કોઈ જરૂર નથી. આ જીવને રાગ હશે ત્યાં સુધી વિકલ્પ આવશે, પણ એ વિકલ્પ બેકાર છે એમ એ સમજે છે. વિકલ્પની કાર્યક્ષેત્રની મર્યાદા વિકલ્પ પર્યંત છે, એથી આગળ જરા પણ એથી આગળ નહીં. એટલે કરી શકતો નથી એ વિષય ઉપર એને બાહ્ય કાર્યોની પકડ છે, એ ઢીલી થઈ જાય છે. વિકલ્પ આવે છે, રાગ છે ત્યાં સુધી પણ સાવધાની ઉડી ગઈ હોય છે એને. પછી આ બાજુ જે પાછળ પડવું છે એની અંદર બીજી તકલીફ ઊભી થતી નથી. નહીતર પાછળ પડવું જોઈએ એમ લાગે, પાછળ લાગવું જોઈએ એમ લાગે, પણ લાગી શકે નહીં. કેમ લાગી શકે નહીં કે બીજી સાવધાની છૂટે નહીં એની. સંયોગની જે બીજી સાવધાની છે લાભ નુકસાનની એને છૂટતી નથી, જેને જે પ્રકારનો ઉદય હોય તે. એટલે પાછળ લાગવું જોઈએ, આત્મહિત કરવા પાછળ લાગવું જોઈએ. પાછળ લાગે તો એને કાર્ય પાછળ લાગ્યું છે એનું લક્ષણ એ છે. કાર્ય પ્રસંગે ઉદયમાં ક્ષણે ક્ષણે એને પોતાના હિત અહિત સંબંધીની સાવધાની અને જાગૃતિ બરાબર હોય તો એ પાછળ પડેલો છે. આત્માને ધ્યેયરૂપ રાખીને દિન રાત એટલે બધા દરેક ઉદયમાં, પ્રત્યેક ઉદયમાં આત્માને ધ્યેયરૂપ રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. દિવસે તો ઉદયના કામ હોય ને રાતે થાક લાગે એટલે ઊંઘ આવે, આ સિવાય બીજું શું કામ થાય. એને એમ કહે છે કે દિવસે ઉદયમાં પણ આ સ્વકાર્યની પાછળ લાગે અને રાત્રે એ કાર્ય નથી થયું એટલે ઊંઘ ઉડી જાય એની. કેવી ઊંઘ? ઓછી થઈ જાય, ઊંઘ ઉડી જાય. એને સતત ચિંતા રહે કે આ મનુષ્ય ભાવનો કિંમતી સમય વ્યતીત થતો જાય છે. પાણીના પૂરની જેમ સમય રોકો રોકાતો નથી, ચાલ્યો જ જાય છે, ચાલ્યો જ જાય છે. અને જ્યાં સુધી આત્મહિત થયું નથી ત્યાં સુધી એ વિષયની ચિંતા એને પોતાને બેચેન કરી મૂકે એવી એની ચિંતા તો એકવાર એની ઊભી થવી જોઈએ. તો એને કંઈક પાછળ લાગ્યો છે, લગ્ન થઈ છે એમ કહી શકાશે. જો એને કાંઈ ચિંતા નથી, ઠીક છે થાય એટલું કરીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, થાય એટલો પુરુષાર્થ કરીએ છીએ, પછી તો કાળ પાકશે ને કાળ લબ્ધે આવશે, ત્યારે ક્રમબદ્ધમાં હશે ત્યારે થશે. એ કાળ લબ્ધિ ક્રમબદ્ધ ભવિત્યવ્યતા એ અવલંબન લેવાનો વિષય નથી, માત્ર જ્ઞાન કરવાનો જાણવાનો વિષય છે, આધાર લેવાનો વિષય નહીં. પારમાં તરસ લાગે ત્યારે એમ વિચાર કરે છે પાણી આવવાનું છે ત્યારે આવશે, તરસ લાગી છે ઠીક છે લાગી છે તરસ આવવાનું છે ત્યારે આવશે. પાણી વગર ચાલે નહીં ત્યારે ગમે તેમ કરીને પાણી મેળવવા પાછળ લાગે છે, એમ ગમે તેમ કરીને કોઈ પણ ભોગે કોઈ પણ પ્રયત્ને, આમ તો યથાયોગ્ય પ્રયત્ન છે પણ કહેવાય છે એમ દિવસ રાત એનો સતત પ્રયત્ન કરવો જોઈએ, અથવા પ્રયત્ન ન ચાલે તો એની ચિંતિત દશા તો એને હોવી જ જોઈએ, નહીતર એને દરકાર નથી પડી નથી કાંઈ લેવા દેવા નથી એમ સાબિત થાય છે. અને જે બાકીનો વાંચન વિચાર કરે છે એ પુરુષાર્થ છે જ નહીં, એને કોઈ પુરુષાર્થ માની લેતું હોય તો એ પુરુષાર્થ છે જ નહીં એમ એને વિચારી લેવું જોઈએ. એ ભૂલ થાય છે કેટલાક મોક્ષોના પ્રશ્નો ઉપરથી એવું લાગે છે કે વાંચીએ તો છીએ વિચારીએ તો છીએ અરે એકાંતમાં બેસીને ધ્યાન પણ કરીએ છીએ અને કલાકો સુધી નહીં કે 5-15 મિનિટ પુરુષાર્થ તો કરીએ છીએ અને આવું કરીએ છીએ એની પાછળ આ કરવા જેવું છે એમ લાગ્યું છે, બીજા કાર્યોની એટલી રુચિ નથી અને આ કાર્ય કરવા પાછળ રુચિ છે એવું પણ લાગે છે. પુરુષાર્થ પણ કરીએ છીએ, રુચિ પણ છે અને હજી કેમ કામ થતું નથી, વાત ખોટી છે. એ બાહ્ય કાર્યોની ગણતરી, સમયની ગણતરી અને કાર્યોની ગણતરી રુચિવાળાને હોતી નથી, હોય છે એ રુચિવાળો હોતો નથી. આ રુચિનું લક્ષણ છે એને ખબર નથી. એણે જે માન્યો છે પુરુષાર્થ એ વિકલ્પનો પુરુષાર્થ છે, સ્વભાવનો પુરુષાર્થ છે, એનાથી જુદા પડવાનો પુરુષાર્થ એ બીજી જાત છે અને એ પુરુષાર્થમાં જીવાયો નથી. એને એમ થાય છે કે હું પુરુષાર્થ કરું છું પણ પુરુષાર્થ કેવો પડે, પુરુષાર્થનું સ્વરૂપ શું છે. એ જે કાંઈ સમય અને શક્તિ વપરાય છે એ યોગ્ય નથી હોતી તો પણ એ યોગ્ય છે એમ સમજીને ચાલે છે, ત્યાં એની મૂંઝવણ દૂર થતી નથી, સમસ્યા ઊભી રહે છે કે કેમ પ્રાપ્ત થતું નથી, આવું બધું કરવા છતાં કેમ કાંઈ એનું ફળ મળતું નથી, અંદરમાંથી કોઈ અપૂર્વ શાંતિ કેમ પ્રગટતી નથી, એ સમસ્યા રહે છે એટલે એ કાંઈ ને કાંઈ કરવા ચાહે છે. કેટલાક ભૂલા પડે છે, કોઈ કશાયની મંદતાની શાંતિ નો અનુભવ થતા એને એમ લાગે છે કે ચાલો શાંતિ મળી ગઈ, આમ કરતા કરતા એને તો બારણું બંધ થઈ ગયું, એનો તો વિકાસ થવાનો પ્રશ્ન જ નથી, એને વિકાસનો દરવાજો વિકાસનો માર્ગ બંધ થઈ ગયો. પણ હજી જેને એમ લાગે છે કે કરવાનું બાકી છે એ કરવા પાછળ જાય છે, પણ એ ભૂલ સાથે રાખે છે કે હું કરું છું ને કેમ થતું નથી, એ ભૂલ છે. કરું છું ને થતું નથી એવું બનતું નથી, આમાં આ એવો વિષય નથી કે જીવ રુચિ પુરુષાર્થ પ્રયત્ન લગ્ન હોય ને એને કાર્ય ન થાય એવું બનતું જ નથી, આ એ વિષય જ નથી, આ એ લાઈન નથી કે એની અંદર એનું ફળ ન મળે, રોકડું જ મળે, જેટલું કરે એટલું રોકડું અત્યારે, પણ એ પછી મળે એ પ્રશ્ન નથી, ઉધારનો ધંધો નથી, અત્યારે કાર્ય કરે એનું ફળ અત્યારે, પણ એને માયની છે, માયનું છે એવું પુરુષાર્થનું સ્વરૂપ નથી, માયનું છે એવું રુચિનું સ્વરૂપ નથી. એટલે એ ભૂલ ન ભાંગે ત્યાં સુધી એને જે કાર્ય પોતે કરે છે એ બરાબર કરે છે, બરાબર કરે છે એ જ કાર્યમાં એ આગળ વધવાનો પ્રયત્ન કરે. ત્યાં વિભાવને સ્વભાવ માનીને વિભાવમાં આગળ વધવાનો પ્રયત્ન થઈ જાય એવી પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. હવે એક બે પ્રશ્નો ઉઠાવ્યા છે આ વિષયમાં. એ આ વિષયની ચિંતિત દશાના પ્રશ્ન છે કે મારું હિત કેમ થાય. આ હિતના વિષયની ચિંતા એને એવી એવી પ્રકારની ઉત્પન્ન થઈ હોય કે જ્યાં સુધી એનું હિત સધાય નહીં ત્યાં સુધી ઠરીને ઠામ બેસે નહીં, અને કોઈ પણ કાર્યની કોઈ પણ પ્રવૃત્તિમાં એને સંતોષ પકડાય નહીં, સંતોષ થાય નહીં, ગણતરી થાય નહીં. ગણતરી થાય એ સંતોષનો બીજો પ્રકાર છે, એ ઉલટો પ્રકાર છે. ઉલટો પ્રકાર એટલા માટે છે કે ત્યાં જ્યાં સુધી હિત સધાતું નથી ત્યાં સુધી અસંતોષ ઉત્પન્ન થાય છે, અને જેમ જેમ સમય વધારે પસાર થાય છે તેમ એ અસંતોષ વધતો જાય છે. 25 વર્ષથી તો શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું એમ સંતોષ ન લીએ, પણ આટલા બધા વર્ષ નકામા કેમ ગયા એનું એને દુઃખ ઉત્પન્ન થાય. સંતોષ ન લીએ અસંતોષ વધે. તૃષા લાગી હોય ને પાણી ન મળે તો સમય જાય તેમ તૃષા તીવ્ર થાય કે ભૂલી જાય કાંઈ હવે પાણી બહુ ગોયતું, ઘણું ગોયતું પણ પાણી ક્યાંય મળતું નથી, મૂકવાને પડતું હવે ક્યાંક બીજા કામે લાગી જાય. એ લાગી શકે નહીં, જો તૃષા લાગી હોય તો એ બીજા કામમાં ઝંપલાવી શકે નહીં, અને બીજા કામે લાગે તો એને ખરી તૃષા લાગી નથી. એમ અહીંયા જ્યાં બીજી રીતે જીવ વળી જાય છે ત્યારે એને હિત છે એ ગૌણ થઈ ગયું છે એમ કહેવું ખોટું છે. હિત એને વિચારવાનું ખોવાઈ ગયું છે, હિત કરવાનું જ એણે એ વાત ભૂલી ગયો છે અને અહિતના રસ્તે ચડી ગયો છે. આ પરિસ્થિતિ છે. મારું હિત કેમ થાય? હું આત્માને એટલે મારા સ્વરૂપને કઈ રીતે જાણું? એમ લગ્ની વધારીને, લગ્ની રાખીને એટલું નહીં પણ લગ્ની વધારીને, વધારી વધારા વધી જ જાય છે, એની લગ્ની વધતી જાય છે એમ કહે છે. એને વધારીને પ્રયત્ન કરવો એમ કહે છે, પણ એની લગ્ની વધતી જાય છે, લગ્ની વધે છે એને પ્રયત્ન કરે છે તો એને જરૂર માર્ગ હાથ આવે છે. માર્ગ હાથ આવશે કે નહીં આવે કથનચિત એમાં નથી, એમાં ભવિતવ્ય નથી, એમાં બીજું કાંઈ નથી. હાથ આવે જ આવે એવી નક્કર વાત છે. અને એ જાતનો અહીંયા એક રીતે કહીએ તો વચન આપ્યું છે કે હાથ આવે. આ વચન છે એ સિદ્ધ વચન છે, અનુભવ સિદ્ધ વચન છે, સિદ્ધાંત સિદ્ધ વચન છે કે એને માર્ગ હાથ આવે જ આવે, ન આવે એવું બને
નહીં. જય હો કરતુ કારો કી સહાન ગુરુ દેવ મનો જય નાથ.